પૂજ્ય બિનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશો 118-119નો સાર.
કોઈ વાર દેવો નિષ્ઠાય થઈ ગયો, એની વૃદ્ધિ દેખીને મુનિ દશામાં આવી વૃદ્ધિ, આ વૃદ્ધિ આશ્ચર્ય વૃદ્ધિ નું થઈ ગયું. આત્માને મુખ પડતો અને દેવ ની વૃદ્ધિ નું આશ્ચર્ય છે. ખાય તો કેવું થાય, જરૂરતા હોય એમાં થયું. હવે પૂર્ણ માં કઈ નથી, બધું સમજતા હોય. પૂર્ણ આકુળતા, એમાં કઈ સુખ નથી, એકદમ પડતો ખાઈ ગયો. એવા ઉગ્ર પરિણામ આવે તો નિદાન તો જ બંધ થઈ જાય. એને સત્સંગ સાનિધ્યમાં રહેજે. તારી પુરુષાર્થ નહીં ના હોય એટલી ઉગ્રતા ન હોય તો દેવ ગુરુ શાસ્ત્ર ના સાનિધ્યમાં રહેજે. ગમે એવા પ્રસંગોમાં પણ આગળ જાય છે, એવા દ્રષ્ટાંતો છે. કેવળ જ્ઞાન ના એવાય છે, આવા દ્રષ્ટાંતો છે. પોતાના પુરુષાર્થ ઉપર આધાર રાખે. અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામે ભરત ચક્રવર્તી જાય, એવાય દ્રષ્ટાંતો છે. એટલી વૃદ્ધિની વચ્ચે નિર્લેપ રહીને ક્ષણમાં કેવળ જ્ઞાન પામે એકદમ કેવળ ભગવાન દેવના પૂજા નહીં, ભગવાન નહીં, આ દાન દીધા નહીં, આ દાન અક્ષર દાન અભયદાન એ બધું પેલા એ આવે સાધર્મિકતા. એ બધા સાધર્મી દાન નો દીધા, શાવક શાવિકા મુનિ અરિકા એ બધું આહાર દાન અક્ષર દાન અભયદાન. પછી આમાં એ વિસ્તાર કરે છે દાન નો, ભગવાન વિંદા નહીં, પૂજા નહીં, કઈ કર્યું નહીં બોલે ને એવું બોલે.
મન વચન
જે ઉપયોગ બહાર જાય, જે અસ્થિરતા થાય એને લઈને એની સાથે જે યોગ રહેલા છે પરિણામ ની સાથે યોગ, એ યોગ ની જે વિકૃતિ વાણી ની કાયા ની અને મન ની એ બધી વિકૃતિને તજીને જે મુનિ સ્વરૂપમાં ગુપ્ત થાય છે, એ બહાર જતા ઉપયોગને સ્વરૂપમાં ગુપ્ત રાખે છે. તે મન વચન કાયમી ગુપ્ત મુનિની ભવ્યતા એટલે એની ગાયકા એટલે મુનિ નિશ્ચિત વાત. એવો ભવ્ય મુનિ સમ્યક જ્ઞાનના પુંજ સ્વરૂપ એવો આત્મા, એને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. અને સમ્યક જ્ઞાનના પુંજ ડગલું જે સમય જ્ઞાન ના પુંજ સ્વરૂપ છે, જે આત્મા સહજ પર જે ગુપ્તિ સહજ છે, પરાણે કઈ ને રોકાવું નથી પડતું, પરાણે અંદર ઉપયોગ ને રોકી રાખે, સહજ ગુપ્તિ મન વચન કાયા જે છે એને એવી અસ્થિરતા થતી નથી કે મુનિ ને યોગ્ય જે એની હાલવાની બોલવાની બધી બધી ક્રિયાઓ છે એ મુનિ ને યોગ્ય હોય છે, એની વિકૃતિ થતી નથી હોય છે, એની અંદર અસ્થિરતા એવી મુનિઓને હોતી નથી. સ્વરૂપ ગુપ્ત રહે છે, સ્વરૂપમાં જાણે સમાઈ ગયા હોય, સ્વરૂપ થી જાણે બહાર જ ન હતા, એવા સ્વરૂપમાં સમાઈ ગયા છે, જાણે બહાર જ ન હતા. શરીર તરફ એનો ઉપયોગ એક જરા આવે ને આવ્યો ન આવ્યો અંદર રહ્યો જાય છે. વાણીમાં મનમાં ક્ષણે ક્ષણે ઉપયોગ બહાર આવીને અંતરમાં ક્ષણે ક્ષણે રહી જાય એવા સ્વરૂપ ગુપ્ત રહે છે મુનિરાજ. મુનિરાજ ની શું વાત કરી, આત્મસ્થિરતા ત્રણ એવી આત્માની સ્થિરતા, એવા યોગ સંક્ષિપ્ત એટલે સંક્ષેપ પામી ગયા છે. બહાર વધારે જતા જ નથી, ઉપયોગ બહાર નથી જતો, એટલે એના યોગ પણ એવા સંક્ષેપ પામી ગયા છે. વાણીની હાલમાંની બધી એવી ક્રિયાઓ થઈ ગઈ છે કે જાણે દેહાતી દશાએ વર્તા હોય એવા મોનીરાજી દેહી માણસ પણ એવા દેખાય છે. વાણી પણ એમની એવી દેખાય, સ્વરૂપમાં જાણે લીન રહેતા હોય, સ્વરૂપમાં લીન રહે છે અને એવા સ્વરૂપ વ્યક્ત થઈ ગયા છે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત થઈ ગઈ છે અને ઘોર ઉપસર્ગ પરિસર ભય કરી આવી શકે નહીં થઈ છે. તમામ ઘોર ઉપસર્ગ પરિસર આવે તો એવી આત્માની સ્થિરતા જામી ગઈ છે કે સ્થિરતાનો અંત આવતો નથી. મનુરાયના અંતરમાં જે ગયા થઈ ગયા એ એની સ્થિરતાને કોઈ ઉપસર્ગ કે પરિસર કોઈ ડગાવી શકતું નથી. આત્માની ભાવના શુદ્ધાત્માની પરિણતિ કરી, ભાવના એટલે એની વિકલ્પથી ભાવના કરી છે. શુદ્ધાત્માની પરિણતિ જેને પ્રગટ થઈ છે ઉત્કૃષ્ટપણે અને ભજો, આવી સ્વરૂપની ભક્તિને ઉત્કૃષ્ટપણે મુનિરાજ ભજો એમ ભજી રહ્યા છે અને ભજો એમ આચાર્ય દે છે. એવી ઉત્કૃષ્ટ સ્થિરતાને ભજો કહે છે કે જે સ્વરૂપની ભક્તિ જેની પાછળ કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી સ્વરૂપ ભક્તિને ભજો. શું એ શુદ્ધાત્માની ભાવના પડે છે એમ એના સ્વરૂપમાં રહેતા 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 કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટપણે એનો ભજન કરતા કરતા સ્વરૂપમાં ભક્ત રહે છે. સ્વરૂપમાં ત્રણ ગુપ્તિ સહિત એવા મુનિરાજ, ત્રણ ગુપ્તિ જેને ઉત્કૃષ્ટપણે વર્તે છે. બહારના ઘોર ઉપસર્ગ પરિસર જેને ડગાવી શકતા નથી એવા મુનિરાજનું ચારિત્ર નિર્મળ છે. પવિત્ર નિર્મળ ચારિત્ર જેમને પ્રગટ અને ચેલના રાણીનું આવે છે કે જે મુનિની ત્રણ ગુપ્તિ જેને બરાબર હોય છે એને અધિજ્ઞાન હોય છે. એટલે ચેલના રાણી ત્રણ આંગળી કરે છે, એક આંગળી બે આંગળી ત્રણ આંગળી ને કરે છે. એટલે ત્રણ ત્રણ ગુપ્તિ હોય પધારો કે અહીંયાનો નીચે ઓલા હાડકા દાટેલા છે એ જેને જ્ઞાન હોય એ જ પકડી શકશે. ત્રણ ગુપ્તિ વાળા મુનિરાજ અને ત્રણ ગુપ્તિની વિશેષ જેને નિર્મળતા થઈ હોય છે એવા મુનિરાજને અવધિ જ્ઞાન હોય છે એમ એક કથામાં આવે છે. ત્રણ ગુપ્તિ દરેક મુનિરાજને ગુપ્તિ તો હોય જ છે. સમ્યક દર્શન જ્યાં પ્રગટ થાય ત્યાં ગુપ્તિ પણ એ સમ્યક દર્શન ગુપ્તિ ચાતુ ચારિત્રની ગુપ્તિ મુનિરાજને ગુપ્તિ બધાને હોય છે. નહીંતર છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ભૂમિકા કહેવાય. ગુપ્તિ તો દરેક મુનિરાજને હોય છે પણ ગુપ્તિની ઉત્કૃષ્ટ વિશેષપણે નિર્મળતા એની નિર્મળતા હોય એને અભિન ચલણા દાણીને એવું જ્ઞાન છે એને અમે ત્રણ આંગળી કરે છે. ત્રણ ગુપ્તિ હોય ઓલા મુનિરાજ સમજીએ છે કે ત્રણ ગુપ્તિ હોય તે બધા રીતે એટલે ઓલા સમજીને પાછા ત્રીજા મુનિ આવે છે અને અવધિ જ્ઞાનનો ઉપયોગ કે આને ત્રણ આંગળી કરી માટે આમાં કંઈક લાગે છે એ અવધિજ્ઞાન ઉપયોગ મૂકીને જોયું કે અહીં અશુદ્ધ છે માટે પાછા ચવાઈ લે છે. ઓલા શ્રેણીક રાજાને સમજાવવા છે ને એમ કેવું છે કે ત્રણ મુક્તિની વિશેષ નિર્મળતા હોય છે અંદર એને આત્મામાં વિશેષ નિર્મળતા પ્રગટ કરે અવધિજ્ઞાન પ્રગટ થાય છે એવી જાતની કથામાં આવે છે. મુનિરાજનું ચારિત્ર નિર્મળ છે. ઓલામાં તો શું બહારનું જરાક કે તમે કેમ પાછા ગયા. ઓલા પછી એને પૂછે છે ઓલા મુનિને કે તમે કેમ પાછા ગયા. આ મુનિ એટલે એ કે મને આમ હતું મને આમ વિચાર આવ્યો એમ બધું કહે છે. કોઈ ઉપસર્ગ આપ્યો તે મારા આમ શરીરમાં જરા આમ આમ કંઈક થઈ ગયું એવું કંઈક કે છે સામાન્ય સામાન્ય બહારનું બધું ત્રીજા મુનિની ત્રણ ગુપ્તિની વિશેષતા એ ત્રણેય મુનિના કંઈક દ્રષ્ટાંત આવે છે આ તો એમ પૂછે ત્રિગુપ્તિ મુનિરાજ છે એની ત્રણ ગુપ્તિ ચારિત્ર નિર્મળ છે પણ એની ત્રણ ગુપ્તિને ઉત્કૃષ્ટપણે ભજો તો કેવળ જ્ઞાન ખબર છે આ તો એક અવધિ જ્ઞાનની વાત છે એ તો વચ્ચે પ્રકૃતિ છે કોઈ જાતની નિર્મળતાને કારણે બાકી આ તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્રણ ગુપ્તિને વિશેષ ઉત્કૃષ્ટપણે ભજો કે જેનું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એટલે કે બહાર જતો ઉપયોગ જે વિભાવ પરિણામમાં મુનિની તો બહુ અલ્પો જોતી સંજ્વલન છે બહુ જ અલ્પો જાય છે એને બહારે કોઈ મુનિના એના મન વચ્ચેને કાયાનો યોગ ગુપ્તમય જ હોય છે એ તો જ એ ભાવલિંગી મુનિ કહેવાય છે એને એવી જાતની અસ્થિરતા કઈ મુનિને હોતી નથી સ્વરૂપમાં ગુપ્ત જ રહે છે મુનિરાજ તો છઠ્ઠે જાતનું દર્શન ગુપ્તા પણ આ તો ઉત્કૃષ્ટ હિસાબે કઈ વાત કરી છે આંખમાં જેમ કણો સમય નહીં એમ આચાર્ય દેવ વિશેષ વિશેષ નિર્મળતાની વાત કરે છે દરેક મુનિરાજ આત્માની આરાધના કરતા હોય છે મુનિને પૂછે તમારે શું વાંધો હતો પોતાની જરા જરા વાત કરે છે મારે આમ થયું ઉપસર્ગ આવ્યો મારે આમ થયું એવું કંઈક આવે છે ઓલા મુનિરાજે ત્રણ ગુપ્તિ ચેલણા રાણીએ કીધું કે તમે ત્રણ આંગળી કરી કે ત્રણ તમને અવધિ જ્ઞાન હોય તો કદાચ અને અશુદ્ધિ હતી તે અવધિ જ્ઞાનથી જૈન શ્રેણી રાજાને વાળવા માટે કહ્યું છે ધર્મ તરફ તો કેવળ જ્ઞાન થઈ જાય છે મતિને શુદ્ધ હોય છે તમને છઠ્ઠી સાતમે ગુણ સ્થાને મુનિરાજ ઝૂલતા હોય છે એમાંથી ઉત્કૃષ્ટ આરાધના થાય અને ઉત્કૃષ્ટ ગુપ્ત થઈ જાય સિદ્ધ કેવળ જ્ઞાન થઈ જાય છે
નિરંતર કલ્યાણમય એવા પરમ સત્ય વિશે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ધને કહેતે નથી તે છે અર્થાત આત્મામાં ધ્યાનાવલી છે તે માત્ર વ્યવહાર માર્ગે કહ્યું છે વ્યવહાર માર્ગે સતત કહ્યું છે હે જીનેન્દ્ર આવું તે તત્વ કે મય દ્વારા કહેલું વસ્તુ જોઈ અહો મહાવિન્દ્ર જાય છે
આ શિવ સ્વરૂપ છે એવું જે પરમાત્મ તત્વ પ્રગતિ પરમાત્મ તત્વ કઈ છૂટું નથી પ્રગટ જ છે શક્તિમાં હોવા છતાં પ્રગટ જ છે એ કઈ છાનું નથી પ્રગટ જ છે પરમાત્મ તત્વ પોતે દ્રષ્ટિમાં આવે એવું પ્રગટ જ છે સાક્ષાત જ છે પ્રગટપણે શિવમય કલ્યાણ સ્વરૂપ એવું જે આ પરમાત્મ તત્વ છે એ પરમાત્મ તત્વની અંદર કોઈ નહીંની અપેક્ષા નથી એવું પ્રગટ જ છે એને ક્યાં નહીં અપેક્ષા છે પ્રગટપણે શિવમય તત્વને એમ છે પ્રગટપણે કલ્યાણ સ્વરૂપ જ છે એવું જે આ પરમાત્મ તત્વ એના વિશે એમાં ધ્યાનાવળી છે નહીં કહેતી શુદ્ધ નહીં ધ્યાનાવળી કહેવાનું ધ્યાનાવળી કહેતું નથી ધ્યાનની આવડી ધ્યાનનો પ્રવાહ ધ્યાનની ઉગ્રતા ખૂબ થાય એટલે કેવળ જ્ઞાન થાય એટલે શુદ્ધ નહીં એને ધ્યાન આવડી નથી પરમાત્મા તત્વ એ તો સદા શુદ્ધ અનાદિ અનંત છે જેમાં કઈ અધુરાશ હોય તો ધ્યાનાવળીની અપેક્ષા લાગવું પડે એમાં કઈ એમાં નાશ પામ્યું નથી કે કઈ બહારથી આવતું નથી એમાં ધ્યાનાવળી શું પરમાત્મા તત્વ તો સહજ સ્વભાવે અનાદિનંદ જેમ છે તેમ છે એમાં કઈ અશુદ્ધતા થઈ નથી અશુદ્ધતા હોય તો એને ટાળવાનું બધું શુદ્ધ નહીં એમાં ધ્યાન આવડી પણ નથી ધ્યાન કરવાનું પણ એમાં નથી આવતું એમાં સાધક દશા વ્યવહાર છે એ સાધક દશા વ્યવહારને ગૌણ કરીને આચાર્ય કહે છે કે પરમાત્મા તત્વ જે અનાદિનંદ એને ધ્યાન આવડી કેવી કહે છે ધ્યાનાવળી તો પ્રગટ સાદી શાંત થઈ પ્રગટ થઈ ધ્યાન અને બધું પૂરું થાય છે એનો મૂળ સ્વભાવ નથી માટે શુદ્ધ નહીં ધ્યાન આવરી પણ કેતું નથી. જો એવું શાશ્વત દ્રવ, એવું પરિપૂર્ણ પૂર્ણ દ્રવ જે છે, એ પૂર્ણ દ્રવ ને જો લક્ષ્મણ લે, એની દ્રષ્ટિમાં એને સ્થાપે, તો જ એવા પૂર્ણતા એની દ્રષ્ટિમાં સ્થાપે, તો જ એમની સાધક દશા સરેક્ટ થાય છે. પૂર્ણતા ને લક્ષ્ય સર્વ છે. પૂર્ણ ને લક્ષ્મણ જો ન લીધું તો એમાં સાધક દશા હોતી નથી. જે સાધક દશા આવે છે એ સાધક દશા વ્યવહાર છે, અને જે મૂળ તત્વ છે એ પોતે શુદ્ધ નિશ્ચયમય છે, એ શુદ્ધતાથી ભરેલો છે. એની શુદ્ધતાની દ્રષ્ટિથી જોવાય છે આત્માને, શુદ્ધતાની દ્રષ્ટિથી આત્માને જોવાય છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે. અને જે શુદ્ધતા પ્રગટ થાય એ પણ પર્યાયમાં થાય છે, ધ્યાનાવળી પણ પર્યાયમાં થાય છે, બધું પર્યાયો છે. માટે મૂળ વસ્તુમાં ધ્યાનાવળી નથી, કાંઈ પ્રગટ કરવાનું નથી. બધું મૂળ પરમાત્મા તત્વને વિશે ધ્યાનાવળી પણ નથી, તો બધું પછી બીજું શું કહેશો? તમે કહેશો ઠેઠ સુધી લઈ લીધું કે એમાં સમ્યક દર્શનની ભૂમિકા, પછી એ સમ્યક દર્શન જ્ઞાન, પછી પાંચમું ગુણ સ્થાન આવે, એની પછી છઠ્ઠું સાતમું આવે, પછી શ્રેણી ચડે, એ બધી ભૂમિકા, બધી પર્યાયો પ્રગટ થાય. પણ પર્યાયો તો ધ્યાનાવળી પણ કહેતા નથી, એ બધી ભૂમિકા ને કારણ કહેતા પતાય નથી. ગુણ સ્થાન જે નથી, ગુણ સ્થાન જીવને, જીવ સ્થાન જીવને, કાંઈ નથી. ધ્યાનાવળી લીધી કે સાગર દશા વ્યવહાર છે. પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય એ પર્યાય કહેવાય છે, અને કેવળ જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ નથી સાધક દશા સાધનારને, કે હું કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ કરું એવી પણ દ્રષ્ટિ, એવો વિકલ્પ નો ભેદ છે, તો કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. તો દ્રવ દ્રષ્ટિ, દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકવાથી જ કેવળ જ્ઞાન થાય છે. માટે એમાં પરમાત્મ તત્વમાં ધ્યાન આવડે. અત્યારે બધી ધ્યાન ગુપ્તિની સમિતિની વાત પછી આત્મામાં છે, એ માત્ર વ્યવહાર માર્ગે કહેવામાં આવ્યું છે. પરમાત્મ તત્વમાં ધ્યાનાવળી શુદ્ધ નહીં કહેતું નથી. જે ધ્યાનાવળી છે એ વ્યવહાર માર્ગમાં કહેવાય. મુનિઓનું ઉત્કૃષ્ટ ધ્યાન છે, એ જ્ઞાન ને ધ્યાનમાં એવા લીન હોય છે, મુનિ એવી જ્ઞાનની ઉગ્રતા હોય છે. કોઈના ચડાયવા ચડે નહીં, ગમે એવા ઉપસર્ગો ઉપરિષો આવે છે, એવી ધ્યાનની ઉગ્રતા અંદર હોય છે મુનિરાજને. બહાર આવ્યા કે ન આવ્યા તરત અંદરમાં ચડાઈ જાય છે, કે બાહુબળીની ત્યાં ધ્યાન દશા, એ બધી ધ્યાનાવળી છે. એ બધું ધ્યાનાવળી છે પણ વ્યવહાર માર્ગે છે. ઘણા મુનિઓ સ્મશાનમાં જઈને આત્માનું ધ્યાન કરતા હોય છે. ઉપસર્ગો પરિસ્તો આવે, ઉપરથી દેવો, કોઈ દુશ્મન દેવો આવે તો ઉપસર્ગો આપે છે, કોઈ મિત્ર દેવો થાય પારસનાથ ભગવાનને ઉપરથી કમઠ આવીને ઉપસર્ગ કરે છે, અને પદ્માવતીને બધા આવીને સહાય કરે છે. કોઈ બધું ધ્યાન દશા બધું વ્યવહાર માર્ગે કહેવામાં આવે છે. એની દ્રષ્ટિ તો એક પરમાત્મ તત્વ ઉપર જ હોય છે. સાધના કરનારની દ્રષ્ટિ એક પરમાત્મ તત્વ ઉપર હોય છે. એ દ્રષ્ટિનો દોર એનો પરમાત્મ તત્વ ઉપર જ હોય છે. સમ્યક દર્શનથી માંડીને ખેત સુધી, કેવળ જ્ઞાન સુધી એનો દ્રષ્ટિનો દોર એક પરમાત્મ તત્વ, જે પૂર્ણ ભરેલો છે, જેમાં કાંઈ અશુદ્ધતા નથી, જેમાં કાંઈ અપૂર્ણતા નથી, એવો દ્રષ્ટિનો દોર પરમાત્મ તત્વ ઉપર બાંધેલો છે. એમાં ધ્યાન આવ્યું, એમાં શુદ્ધ નહીં દ્રષ્ટિ નથી પણ વ્યવહાર નથી. પણ બે પડખા હોય ત્યારે એની સાધક દશા હોય, અને તો કેવળ ના અશુદ્ધતા પડેલી જ છે. માટે વ્યવહાર માર્ગ ધ્યાન અંદરમાં આત્મા ઉર્ધ્વ ને ઉર્ધ્વ જ્યાં રહે છે, જ્યાં બંધ મોક્ષ છે, કલ્પના એ તો કલ્પના મને છે, સૂક્ષ્મ જ્ઞાનની વાત છે. પણ આ તો બંધ મોક્ષ ના વિકલ્પ, એ વિકલ્પ માં રોકાય તોય પણ અંતર માંથી એ સાત મંગલ માંથી સહાનુભૂતિ ની દશા પ્રગટ થતી નથી. જ્ઞાન માં જાણે છે ફક્ત એ ભગવાન જીનેન્દ્ર, એ તીર્થંકર દેવ આવું તત્વ
તે નય દ્વારા વસ્તુ સ્વરૂપ અહો
મહાઇન્દ્રજા ચહો આશ્ચર્ય કર્યો ઇન્દ્ર ની ઝાડ અમૃત્યુ. અરે ભગવાન, તમે આ તત્વ સ્થિતિ નય દ્વારા જે વસ્તુનું સ્વરૂપ નિશ્ચય નહીં ભગવાને હરિકમાં એમ કે છે કે શુદ્ધાત્મામાં ધ્યાનવડી નથી. શુદ્ધને થી જોવામાં આવે તો પરમાત્મ તત્વમાં બિલકુલ ધ્યાનવડી નથી. એકવાર એમ કે છે કે બિલકુલ
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.